समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय आपणे करी रह्या छीए। એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં ગાથા 349 થી 355 નો સ્વાધ્યાય ચાલે છે। આ ગાથાઓનો અર્થ ટીકા ભાવાર્થ અને આ ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના કેટલાક અંશ કર્યા છે। હવે શેષ અંશ લઈએ તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ। મૂળ ગાથામાં એ વાત આવી કે જેવી રીતે આ શિલ્પી અથવા સોની અથવા કોઈ પણ કારીગર છે તે જે કાર્ય કરે છે એ કાર્ય પરદ્રવ્યમાં કરે છે અને એ પરદ્રવ્યનું કાર્ય ખરેખર તો કરી શકતો નથી, એટલે જે કાર્ય થાય છે અને જે પરિણામ થાય છે એ બધા પરદ્રવ્યના પરિણામ છે અને એ પરિણામ પણ પરદ્રવ્ય સ્વરૂપ પરિણામ છે। સોનામાંથી એ કુંડળ બનાવે છે તો એ કુંડળ બને છે એ સોનાનું પરિણામ છે, એટલે સોના રૂપે છે, સોના સ્વરૂપ પરિણામ છે, એટલે પરદ્રવ્યના એ પરિણામ છે અને એ પરદ્રવ્ય પરિણામ સ્વરૂપ કાર્ય થયું। કુંડળ બન્યું તો એ સોના નું કુંડળ છે, સોનામાંથી બન્યું છે, એ સોના રૂપે જ રહ્યું છે, એ કઈ સોની રૂપે થતું નથી, એટલે પરદ્રવ્ય પરિણામાત્મક કાર્ય તેને આ કારીગર સોની કરે છે, પરદ્રવ્યના પરિણામ સ્વરૂપ કાર્ય। હવે પરદ્રવ્યના પરિણામ સ્વરૂપ જે કાર્ય થાય છે એમાં એ કરણ એટલે સાધનનો ઉપયોગ કરે છે, તો એ સાધન છે એ પણ પરદ્રવ્ય પરિણામ સ્વરૂપ તો સાધન છે। હથોડી છે તો હથોડી એ લોખંડની છે તો લોખંડ એ બીજું દ્રવ્ય છે અને લોખંડના પરિણામ સ્વરૂપ એની પર્યાય બદલાઈને એ હથોડી રૂપે થયું છે, એટલે એ પણ પરદ્રવ્ય પરિણામ સ્વરૂપ કરણ છે। એટલે એવા સાધન દ્વારા એ કાર્ય કરે છે અને પછી એ જે કાર્ય કર્યું એ કુંડળ કે જે બનાવ્યું અને એના ફળ સ્વરૂપે એટલે એ રાજાને માટે બનાવ્યું છે તો પછી રાજા એને ભેટ આપે, આખું ગામ આપી દે, તો એ પણ પરદ્રવ્ય પરિણામ સ્વરૂપ છે। જે વસ્તુ ભેટ તરીકે આવી અથવા તો ગામ આપ્યું એ પણ કંઈ સ્વદ્રવ્ય સ્વરૂપ તો છે નહીં, એ પણ પરદ્રવ્યના પરિણામ સ્વરૂપ જ છે। એટલે બધું પરદ્રવ્યના પરિણામ સ્વરૂપ છે, એ કરે છે કાર્ય એવું કહ્યું ત્યારે પણ એ બધા પરદ્રવ્ય પરિણામ સ્વરૂપ છે અને એને જે પ્રાપ્ત થયું ફળ જેને એ ભોગવે છે એ પણ પરદ્રવ્ય પરિણામ સ્વરૂપ છે। એટલે એમાં એ કાર્ય થયું તે કર્મ, સાધન વાપર્યું તે કરણ, એ બધા જુદા જુદા દ્રવ્ય એટલે અનેક દ્રવ્યપણાને લીધે એની સાથે એ કારીગર એટલે એ સોની કે શિલ્પી એ તન્મય થતો નથી। એટલે પેલા દ્રવ્યો જુદા જુદા છે, કર્મ કર્યું સોનામાં એ સોનું એનાથી જુદું છે, હથોડી વાપરી કે બીજા સાધનો વાપર્યા એ પણ એનાથી જુદા છે અને ફળ પ્રાપ્ત થયું એમાં જે મળ્યું તે પણ એનાથી જુદું છે। એટલે બધા અનેક પ્રકારના દ્રવ્યો છે પણ એ બધા જ દ્રવ્યો કર્મ કરણ અને જે મળ્યું તે બધું એ બધું એનાથી જુદું છે, એટલે એની સાથે તેમય થતો નથી, એટલે તન્મય થતો નથી, તન્મય નથી થતો એટલે એને એની સાથે સંબંધ કેવો છે? તન્મય નથી એટલે ભલે એને આપણે કરતા કર્મપણાને ભોગતા ભોગ્યપણાનો સંબંધ કહીએ પણ એ સંબંધ ખરેખરો સંબંધ નથી, એટલે વ્યવહાર સંબંધ છે। એ ખરેખર તો નિમિત્તને કારણે થયેલો, એટલે એ જ્યારે કાર્ય થયું, સોનામાંથી કુંડળ બન્યું, ત્યારે નિમિત્ત તરીકે એ સોની હતો. એ જ રીતે એ સોનાનો ઘાટ જે અપાયો અને કુંડળ બન્યું, તો એમાં નિમિત્ત તરીકે સોની અને અથોડો પણ હતો. એટલે એ બધા નિમિત્ત હતા, અને જે એને ફળ તરીકે જે કંઈ મળ્યું એમાં બધામાં પણ એ પોતે નિમિત્ત તરીકે હાજર હતો. પણ પદાર્થો જે બન્યા, એ બધાનું ક્ષેત્રાંતર થયું, સ્થળાંતર થયું, કે જે કંઈ થયું, કે રૂપાંતર જે આકારમાં થયું, આ બધું જે છે એ બધું કાર્ય કાંઈ એનું તો છે નહીં. છતાંય આપણે એને એમ કહીએ કે એ કરે છે અને ભોગવે છે, તો એ માત્ર વ્યવહારથી કહેવાય. એટલે અહીંયા એમ સમજાયું કે માટે એ નિમિત્ત નૈમિતિક ભાવ માત્રથી જ ત્યાં કરતા કર્મપણાનો અને ભોગતા ભોગ્યપણાનો વ્યવહાર છે. હવે આ દ્રષ્ટાંત ઉપરથી આખી વાત આત્મા ઉપર ઉતારી અને આત્માને માટે પણ એ જ રીતે વાત કરી કે આત્મા જે આ કાર્ય કરે, પુણ્ય પાપ આદિ જે, એ પૂદગળ દ્રવ્ય પરિણામાત્મક, એટલે પૂદગળ દ્રવ્યના પરિણામ સ્વરૂપ કર્મ તેને કરે છે. એટલે કે જે પાપના બંધ અને પુણ્યના બંધ, દ્રવ્યબંધની વાત છે, એમાં ભાવબંધની વાત નથી. દ્રવ્યબંધ જે કરે છે, એટલે કર્મનો બંધ કરે છે, 148 પ્રકારની કર્મની પ્રકૃતિ બંધાય છે દ્રવ્યબંધ રૂપે, કે જેમાં કારમણે રજકણો ભેગા થઈ અને એના સ્કંધ બને છે. તો એ તો પૂદગળનું કાર્ય છે, એ ખરેખર કંઈ જીવનું કાર્ય નથી. એટલે કર્મ છે એ જુદું દ્રવ્ય છે, અને પોતે ભગવાન આત્મા ચેતન દ્રવ્ય છે. જે સાધન દ્વારા કર્યું, એટલે કે કાયા, વાણી અને મન, મન વચન અને કાયા દ્વારા એને એવા પરિણામ કર્યા કે જેને કારણે પુણ્યનો બંધ, પાપનો બંધ થયો, એવા કર્મ બંધાયા. તો કર્મ બંધાયા એવા કાર્ય થવામાં એને મન, વાણી અને કાયા છે એ કરણ છે, સાધન છે. પણ એ સાધન પણ એ પરદ્રવ્ય પરિણામ સ્વરૂપ છે. મન, વાણી અને કાયા છે એ પૂદગળના પરિણામ સ્વરૂપ છે. મન કેવી રીતે બન્યું, વાણી કેવી રીતે બની અને કાયા કેવી રીતે બની તેનો વિચાર કરીએ તો કે એ પણ પૂદગળના સ્કંધ છે, અને એના પરિણામ સ્વરૂપ એનું કાર્ય થતા એ બનેલા છે. એટલે એમાં પણ એ કાર્ય તો ખરેખર તો પૂદગળનું છે, અને એ પૂદગળ દ્રવ્યના પરિણામાત્મક મન, વચન અને કાયા છે. એના દ્વારા એણે કર્મ કર્યું. શું કર્મ કર્યું? દ્રવ્ય કર્મ બાંધ્યા. 148 પ્રકારની પ્રકૃતિ એને બાંધી, જે પણ એનાથી જુદું છે. અને પછી એના ફળ સ્વરૂપે એને જે પાપ અને પુણ્યના ફળ સ્વરૂપે જે પરિણામ ભોગવવાનું થાય છે, એમાં પણ એ સંયોગો જે આવે છે તો એ બધું પણ એનાથી જુદું છે. એટલે એ પણ કાંઈ એ જીવ દ્રવ્યમાં તો છે નહીં. એટલે એ ત્રણમાંથી કોઈ પણ વસ્તુ સાથે એ જે કર્મ કર્યું, જળ કર્મ, એની સાથે જે સાધન કાયા, મન, વાણી, એની સાથે કે જે ફળ આવ્યું, એની સાથે ત્રણમાંથી એકની પણ સાથે આ જીવ તન્મય થતો નથી. તન્મય એટલા માટે નથી થતો કે એ પેલા દ્રવ્યો જુદા છે, જળ છે અને પોતે ચેતન છે. એટલે જ્યારે એમ કહેવામાં આવે કે જીવે એવા દ્રવ્ય કર્મ બાંધ્યા, 148 પ્રકારની કર્મની પ્રકૃતિ રૂપ કાર્ય કર્યું છે, એવું કર્મ એને થયું છે, અને એમાં મન, વાણી અને કાયા કરણ છે એ દ્વારા એને કર્યું છે, અને એના ફળ રૂપે એને આ સંયોગો વગેરે પ્રાપ્ત થયા છે, શરીર વગેરે મળ્યું છે, આ તો એમાંથી કોઈ પણ વસ્તુ સાથે એને તન્મયપણું નથી. એટલે એમ કહેવામાં આવે કે એ અનેક દ્રવ્યો છે એ એનાથી જુદા છે, અને એ વખતે એની સાથે એને નિમિત્ત નૈમિતિક ભાવ છે. એટલે કે પોતે ત્યાં રહ્યો છે પણ પેલા બધા જુદા છે, પેલા બધાના કાર્યો થયા છે, જળ કર્મ બંધાયા, 148 પ્રકારની કર્મની પ્રકૃતિ બંધાઈ છે, એની અંદર પણ જળ કર્મનું જ કાર્ય છે. એટલે કારમણ રજકણો પોતે સ્વયં ભેગા થઈ અને કર્મરૂપે પરિણમે છે, અને આ મન, વાણી અને કાયા જે પણ પરદ્રવ્યના પરિણામ સ્વરૂપ છે, એનું પરિણમન જે થાય છે એ પણ એ રીતે પરદ્રવ્ય રૂપે જ થાય છે. એ વખતે જીવ ત્યાં હાજર છે, અને જ્યારે એના પરિણામ આવે છે, ફળ સ્વરૂપે એને ગતિ મળે છે, કાયા મળે છે, એને સંયોગો બીજા મળે છે, બાહ્યમાં બધી સામગ્રી મળે છે, એ બધું થાય છે, તો એ પણ પરદ્રવ્ય રૂપે જ થાય છે. એટલે એમાં એક પણ ની સાથે એ પોતે તન્મય નથી, પરંતુ માત્ર ત્યાં હાજર હતો એટલે એ નિમિત્ત છે. જીવનું નિમિત્ત પામીને પેલા જળની અંદર બધા કાર્યો થઈ રહ્યા છે. એટલે એ સંબંધ પણ કેવો છે? નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એટલે ત્યાં પછી આપણે એમ કહીએ કે જીવે એ કર્યું, જીવ એનો કરતા, અથવા જીવે ભોગ્યું, જીવ એનો ભોગતા. તો એવો સંબંધ, કરતા અને ભોગતાનો સંબંધ માત્ર વ્યવહાર છે, એ સાચો સંબંધ નથી. એ ઉપચારથી આપણે એને કહીએ કે જીવે કર્મ બાંધ્યા અને જીવ પછી કર્મને ભોગવે, આ બધું કહેવા માત્ર છે, એટલે વ્યવહાર છે, એને એમાં તન્મયપણું નથી. એટલે ઉપચારથી એને આરોપ આપીને કહેવામાં આવ્યું છે કે જીવ એનો કરતા અને જીવ એનો ભોગતા. એટલે સાચા અર્થમાં એ નથી, કેમ કે પર દ્રવ્યો છે, જુદા દ્રવ્યો છે, એમાં એ તે મય થતો નથી એટલે તન્મય થતો નથી. પછી આગળ આચાર્ય ભગવાન સમજાવે છે કે આ તો વાત બરાબર કે પેલા પરદ્રવ્યના કાર્યો એ કરતો નથી, પરંતુ અનાદિનો જીવ અજ્ઞાન અવસ્થામાં છે, એટલે કે એને પોતાના આત્માનું સ્વરૂપનું જેમ છે તેમ ભાન થયું નથી, પોતાના સ્વરૂપને અનુભવ્યું નથી, એવો એ અજ્ઞાની છે. પોતાના સ્વરૂપને જાણતો નથી એટલે જગતના સ્વરૂપને પણ એ પોતાથી જુદું છે એમ જાણતો નથી, એટલે એવા ભેદ જ્ઞાન વિનાનો એ અજ્ઞાની છે. એવી અજ્ઞાન અવસ્થામાં જીવ એ પોતે પોતાને જાણતો નથી, એટલે સ્વથી ચ્યુત થઈ અને પરનું લક્ષ્ય કરે છે, ત્યારે એને જે ભાવ થાય છે એવા ભાવનો એ કરતા છે. એટલે સોની છે એ જ્યારે અજ્ઞાન અવસ્થામાં છે અને જે કાર્ય કરે છે, સોનામાંથી કુંડળ બનાવે છે, તો એ વખતે એ કુંડળ બનાવવાનો એનો વિકલ્પ છે, એવી એની ઈચ્છા છે, એવો એને ભાવ થયો છે. તો એ ભાવ થયો, એ ઈચ્છા થઈ, એ એનું કાર્ય છે. એ ઈચ્છા થઈ એ એનું કાર્ય છે, નહીં કે એને કુંડળ બનાવ્યા એ એનું કાર્ય છે. કુંડળ બન્યા એ સોનામાંથી બન્યા, એ સોનાનું કાર્ય કહેવાય, એનું ઉપાદાન કારણ સોનું છે, અને એ બને છે ત્યાર પછીથી પરિણામ પણ એ સોના રૂપે જ બને છે, એ કંઈ જીવરૂપ તો થતા નથી, એટલે એમાં તો સોની તન્મય નથી. પણ સોનીને એવો ભાવ આવ્યો, એવી ઈચ્છા થઈ કે હું કુંડળ બનાવું, કંગન બનાવું, તો એ કંગન બનાવવાનો ભાવ આવ્યો કે કુંડળ બનાવવાનો ભાવ આવ્યો છે, તો એ ઈચ્છા એ એનું કાર્ય છે. જે ભાવ છે, જે કરવાનો ભાવ છે, એ અજ્ઞાન અવસ્થામાં એનું કાર્ય છે. અને એ જ પ્રમાણે પછી એની ચેષ્ટા જે થાય છે એ કરવા માટે, એમાં પણ કેટલા બધા ભાવ થયેલા છે કે આ હથોડી ઉપાડીએ અને પછી એને મારીએ અને ટીપીએ, અને દરેક સમય સમયના એના ભાવ છે. એ આખો વ્યાપાર એમાં હાથ ચાલે છે, હાથ વડે હું ઉપાડું ને હાથ વડે મારું, ધીમેથી મારું, હલકા હાથે મારું, આ બધો ભાવ, એ બધા ભાવ, એ બધા ભાવ પણ એ એનું કાર્ય છે. કોનું? એ જીવનું કાર્ય છે, સોનીના જીવનું કાર્ય છે. પણ એ અજ્ઞાન અવસ્થામાં એ એનો કરતા થાય છે, એટલે એની જે ઈચ્છા છે, એ જે ભાવ કરી રહ્યો છે, વિભાવ ભાવ છે, એનો એ કરતા થાય છે, અને જે ઈચ્છા કરી જે વિભાવ ભાવ થયા એ એનું કાર્ય છે, એ એનું કાર્ય છે, પણ એ પણ અજ્ઞાન અવસ્થામાં. પછી એના ફળ સ્વરૂપે એને જે કંઈ પ્રાપ્ત થાય છે, દાખલા તરીકે એને કોઈ રાજા કોઈ વસ્તુ આપે છે કે ગામ આપે છે કે જે આપે છે, એ જુદું દ્રવ્ય છે, તો એ દ્રવ્યને એ ભોગવે તો ભોગવવામાં પેલા પર દ્રવ્યને તો ભોગવતો નથી, ભોગવી શકતો નથી, પરંતુ એને ભોગવવાનો જે ભાવ છે, એમાં મમત્વ કરવું, એકત્વ કરવું અને ભોગવવું, એવો જે ભાવ છે, એ ભાવ જીવનો છે, સોનીના જીવનો છે. એટલે કરવામાં અને ભોગવવામાં ભાવ જે છે એનો એ કરતા અને ભોગતા થાય છે. અજ્ઞાન અવસ્થામાં જીવ એનો કરતા ભોગતા થાય છે, એટલે જુદા જુદા દ્રવ્ય છે. એટલે એને માટે અહીંયા એ વાત કરી કે એમાં પણ એને અનેક દ્રવ્યપણું હોવાને લીધે એ દ્રવ્યો સાથે તો એને જુદાપણું જ છે, પરંતુ જે એને સંબંધીના જે ભાવ થયા એ ભાવ સાથે એને એકપણું છે, એટલે કે ભાવથી એ અનન્ય છે, જુદો નથી. એટલે એમાં એ ભાવ સાથે અનન્ય હોવાથી કર્મ કર્યું ત્યારે અને કર્મ ફળ ભોગવ્યું ત્યારે બંને વખતે એ ભાવ સાથે તન્મય છે, એટલે એને કોઈ અપેક્ષા એમ કહેવાય કે જીવને એવું પોતાના ભાવ સાથે કરતાપણું અને ભોગતાપણું છે. માટે એ ભાવ જે છે એ અને ભાવનો કરનારો, એટલે જે ભાવ થયા એ પરિણામ છે અને ભાવનો કરનારો પરિણામી પોતે જીવ, એ બંને એક જ છે એટલે તન્મયપણું છે. માટે કહે છે કે પરિણામ અને પરિણામી ભાવથી ત્યાં જ કરતા કર્મપણાનો અને ભોગતા ભોગ્યપણાનો નિશ્ચય છે, ત્યાં વાત બને છે. અને આ વાત આત્મા ઉપર આપણે એ રીતે લાગુ પાડવામાં આવી અને આટલો વિસ્તાર કરીને એ બધું એ રીતે સમજાવવામાં આવ્યું કે આ જ રીતે આત્મા પોતે કર્મને કરે છે તથા સુખ દુઃખ રૂપ જે એના ભાવ થાય છે કે આમાં મને આનંદ છે, આમાં મને દુઃખ થાય છે, એ બધા ભાવ એનો કરતા અને ભોગતા થાય છે. કેમ કે એમાં અનેક દ્રવ્ય પણ નથી. ભાવ જે છે એ અને આત્મા એ બંનેમાં એક દ્રવ્યપણું છે, એટલે એક દ્રવ્યપણાને લીધે તેમનાથી અનન્ય છે, અન્ય નથી, અનન્ય છે, જુદો નથી, એટલે તન્મય છે, તેમય છે. માટે અહીંયા પરિણામ પરિણામી ભાવથી જીવ પોતાના ભાવનો અજ્ઞાન અવસ્થામાં કરતા અને ભોગતા થાય છે. કરતા કર્મપણાનો સંબંધ અને ભોગતા ભોગ્યપણાનો સંબંધ એ નિશ્ચય છે. તો આ રીતે આખી વાત અહીંયા સમજાવવામાં આવી કે અજ્ઞાન અવસ્થામાં જીવ કઈ રીતે કરતા ભોગતા થાય છે. પણ પરદ્રવ્યનું એને કરતા ભોગતાપણું છે નહીં, અને એ વાતને ગુરુદેવે ખૂબ વિસ્તાર કરીને સમજાવી છે. અને એમાંથી જે પ્રયોજનભૂત વાત છે એ ગુરુદેવે આપણને કહી છે. તો હવે આગળનો સ્વાધ્યાય આજે શરૂ કરીએ. મૂળ વાતને આપણે ફરીથી બરાબર સારી રીતે સમજ્યા છીએ. પ્રવચન રત્નાકર ભાગ 9મો પાના નંબર 315 એમાં છેલ્લા પેરેગ્રાફની વાત આપણે લીધી. ત્યાં ગુરુદેવે એમ સમજાવ્યું કે પરદ્રવ્યના પરિણામ હું કરું એવી જે ઈચ્છા થાય તે ઈચ્છાનો જીવ કરતા અને જે ઈચ્છા થઈ એ એનું કાર્ય, એ એનું કર્મ. આ વાત કોઈક અપેક્ષાએ છે, એટલે કે એમ તો કોઈ પ્રકારે છે. કઈ અપેક્ષાએ છે કે જ્યાં સુધી જીવ અજ્ઞાન અવસ્થામાં છે ત્યાં સુધી આ વાત છે. કઈ વાત છે? કે જીવને જે ઈચ્છા થાય હું કાંઈક કરું, હું ઘર બનાવું, હું કાર ચલાવું, હું કોમ્પ્યુટર ચલાવું, એવા જે કંઈ કરવાના ભાવ થાય અથવા તો ભોગવવાના ભાવ થાય, એ બધા ભાવો, એ ભાવોનો એ કરતા અને ભોગતા છે. જે ઈચ્છા થઈ, કરવાની ઈચ્છા થઈ, પરદ્રવ્યના પરિણામ હું કરું એવી જે ઈચ્છા થઈ છે એનો અર્થ જ એ છે કે અજ્ઞાન અવસ્થામાં. બરાબર વિચાર કરીએ તો એ વાક્યમાં એ વાત આવી જ જાય છે. અપેક્ષા કઈ છે એ વાત એમાંથી જ નીકળે છે કે જ્યારે એને એમ વિચાર આવ્યો, એવો વિકલ્પ આવ્યો કે પરદ્રવ્યના પરિણામ હું કરું, એવો વિકલ્પ જ્ઞાનીને તો હોય જ નહીં. પરદ્રવ્યના કાર્ય થાય છતાં એને મનમાં એમ ન થાય કે હું એનો કરવા વાળો, હું કરું, આ કરવું જ છે, એવું એને કાંઈ થાય નહીં. થઈ ગયું તો થઈ ગયું, થાય છે તો થાય છે, એના કારણે થાય છે, મારે એને કાંઈ સંબંધ નથી, હું એનાથી જુદો છું, એમ જ્ઞાનીની દ્રષ્ટિ હોય. પણ અહીંયા એને એમ વિચાર આવે કે ના, આ મારે કામ કરવું છે, એ મારું કામ છે ને, મારે આ કામ કરીને જ રહેવું છે, હું એ કરું. તો એ પછી કામ થાય કે ન થાય, પણ એને જે ઈચ્છા થઈ એ એનું કાર્ય થયું. પરદ્રવ્યના પરિણામ હું કરું એવી જે ઈચ્છા થઈ એ જ કાર્ય છે. જીવનું કાર્ય શું છે? એ ભાવ કરે છે એ જ જીવનું કાર્ય છે, અને એ જ ભાવ દ્વારા એ ભોગવે છે. બીજો ભોગવવાનો જ પણ જે ભાવ છે એ પણ જીવનું એક રીતે જોઈએ તો એ પણ કાર્ય છે. એટલે કરવા ભોગવવાપણું જે છે એ ભાવમાં છે. જે ઈચ્છા થાય છે તે જીવની ઈચ્છા છે, એટલે જીવ એનો એ ઈચ્છાનો કરતા છે અને ઈચ્છા એનું કર્મ અથવા કાર્ય છે. આવું કોઈ પ્રકારે છે, એટલે કે કોઈ અપેક્ષાથી છે. એટલે કે જ્યારે એ અજ્ઞાન અવસ્થામાં છે અને એને એમ છે કે પરના કાર્યો હું કરી શકું છું એવી એને મિથ્યા શ્રદ્ધા છે, એવું મિથ્યાત્વ છે, ત્યાં સુધી એ વિભાવરૂપ ઈચ્છારૂપ જે પરિણામ થાય એનો એ કરતા થાય છે. પરદ્રવ્યમાં કાર્ય તો થવાનું છે, પરદ્રવ્યના કાર્યને કોઈ રોકી શકે નહીં. એ દ્રવ્યનું એ કાર્ય છે તો એ થવાનું છે, તે થાય જ. પણ ત્યાં સાથે રહેલો જીવ એ એમ માને કે હું એનું કાર્ય કરું છું, મેં આ એને બદલાવ્યું, તો એ જીવ અજ્ઞાની છે. અને અજ્ઞાન અવસ્થામાં એમ એ એનો કરતા થાય છે, કેમ કે એને કરવાનો ભાવ છે, એ એનું કાર્ય છે, અને એમ એનો કરતા થાય છે. નાની છે એ પણ તે વખતે તે સંયોગોમાં હોય, પણ એને કરવાનો ભાવ નથી. એને માત્ર એને જે થઈ રહ્યું છે એને જોવાનો જ ભાવ છે, કે એને જુએ છે કે આ કાર્ય થઈ રહ્યું છે. એટલે એ તો એનો જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. એટલે અહીંયા એ રીતે વાત લીધી ગુરુદેવે, બહુ સ્પષ્ટ લીધું છે કે પરદ્રવ્યના પરિણામ હું કરું, બીજા દ્રવ્યના પરિણામ હું કરું, એવી જે ઈચ્છા થાય તે ઈચ્છાનો જીવ કરતા અને તે ઈચ્છા તેનું કર્મ, એમ તો કોઈ પ્રકારે છે. પણ પરદ્રવ્યના પરિણામ જે થાય તેનો કરતા તો જીવ કોઈ પ્રકારે નથી. પરદ્રવ્યના પરિણામ કરવાની ઈચ્છા, એ ઈચ્છાનો એ ભલે કરતા થયો અજ્ઞાન અવસ્થામાં, પણ પરદ્રવ્યના જે પરિણામ થયા, માટીમાંથી ઘડો બન્યો, તો એ કાર્ય કુંભારનું નથી. સોનામાંથી કુંડળ થયા તો એ કાર્ય સોનીનું નથી. કેમ કે બે દ્રવ્ય જુદા છે. એટલે પરદ્રવ્યના જે પરિણામ આવ્યા, પરદ્રવ્યમાં જે કાર્ય થયું અને જે પરિણામ આવ્યું, સોનું હતું એમાં કાર્ય થયું અને પછી એ કુંડળ બન્યા, હાર બન્યો, એ પરિણામ આવ્યું, તો એ પરિણામનો કરતા જીવ નથી. કેમ કે એ પરદ્રવ્ય સુધી જીવ પહોંચતો નથી, એ રૂપ થતો નથી, અને એના પરિણામ છે એમાં જીવનું કાંઈ પણ નથી. એ પરિણામ જે છે એમાં બધું સોનાનું જ છે. સોનાના કુંડળની અંદર જીવના ચેતન પરિણામ છે નથી, ચેતનપણું વ્યાપ્યું નથી. એના પરિણામમાં એ જ્ઞાન કરવાની શક્તિ આવી, કુંડળની અંદર જ્ઞાન કરે એવું કંઈ છે નથી થતું. જીવના કોઈ પરિણામ એમાં દેખાતા નથી. એની અંદર સોનાના બધા જ ગુણો અને એ બધા પરિણામો એ દેખાય છે કે જે સોના રૂપે હોય. સોનું ગઠ્ઠો લઈએ, લગડી લઈએ કે કુંડળ લઈએ, બધામાં સોનું સોનાપણે જ રહ્યું છે. એટલે કુંડળ બને તો પણ એ કાર્ય થયું, પરિણામ આવ્યા, એમાં એ સોનું દેખાય છે, સોનાનો ભાવ એમાં દેખાય છે. પણ સોનીનો કોઈ ભાવ અંદર દેખાય છે? સોનીનો કોઈ ગુણ એમાં પહોંચ્યો નથી, પહોંચતો. એટલે એનો અર્થ સ્પષ્ટ છે કે પરદ્રવ્યના પરિણામ જે થાય એમાં જીવ પહોંચતો નથી, એનામાં એ વ્યાપતો નથી, એના પરિણામથી એ પોતે જુદો છે. જીવના પરિણામ અને જે પરદ્રવ્યના પરિણામ એ તદ્દન ભિન્ન છે, તદ્દન જુદા દ્રવ્યમાં છે. એટલે એ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ ન કરે એ સિદ્ધાંતને ત્યાં પણ આપણે બરાબર સ્પષ્ટ કરી શકીએ છીએ કે એ વાત બરાબર જ છે. એક દ્રવ્યમાં બીજું દ્રવ્ય ખરેખર કાંઈ કરી શકતું નથી. એટલે અહીંયા કહે છે કે પરદ્રવ્યના પરિણામ જે થાય તેનો કરતા જીવ કોઈ રીતે નથી. એ અજ્ઞાન અવસ્થા હોય કે જ્ઞાન અવસ્થા હોય, કોઈ પણ અવસ્થા હોય, પણ પરદ્રવ્ય બીજું દ્રવ્ય એના કાર્ય થાય અને જે પરિણામ આવે એનો કરતા જીવ છે જ નહીં. પણ પરદ્રવ્યમાં હું કાંઈક કરું એવો જે ભાવ, જે વિભાવ ભાવ, એનો કરતા જીવ અજ્ઞાન અવસ્થામાં થાય છે. પણ અજ્ઞાન અવસ્થા હોય કે જ્ઞાન અવસ્થા હોય, પણ જીવ ક્યારેય પરદ્રવ્યના પરિણામ જે થાય એનો કોઈ પ્રકારે ક્યારેય કદીએ ત્રણ કાળમાં કરતા થાય નહીં, હોય નહીં. આવું વિતરાગ વાણીમાં આવ્યું છે. ગુરુદેવ કહે છે કે નિજ જ્ઞાન આનંદ સ્વરૂપથી, પોતાના જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્માથી એ ભ્રષ્ટ થયો છે, એવો પોતાના સ્વરૂપની દ્રષ્ટિ નથી, દ્રવ્યની દ્રષ્ટિ નથી, અને એ પર્યાયનું લક્ષ્ય કરીને રહ્યો છે, એવો પર્યાય બુદ્ધિવાળો જીવ પોતાના સ્વરૂપને જાણતો નથી, સ્વરૂપની દ્રષ્ટિ નથી, સ્વરૂપનો અનુભવ નથી, પોતે કોણ છે એ જાણતો નથી, એવો પોતાના જ્ઞાન આનંદ સ્વરૂપથી ભ્રષ્ટ થયો છે, ત્યાંથી ચ્યુત થયો છે અને બારમા પર્યાયનું લક્ષ કરે છે, એવો પર્યાય બુદ્ધિ વાળો જીવ પરને હું કરું એવી ઈચ્છાનો કરતા છે. પરના કાર્યો હું કરું, પરને હું ભોગવું, આ બધા ભાવનો એ કરતા છે, એનો ભોગતા છે. પણ ખરેખર એ પરને કરી શકતો નથી કે પરને ભોગવતો નથી, એટલે એ પરનો કદીએ કરતા પણ નથી અને પરદ્રવ્યનો કદીએ ભોગતા નથી. એ એના ભાવનો, એની ઈચ્છાનો એ કરતા અને ભોગતા થાય. એનો ભાવ છે એટલે એ ભાવ જીવનો છે, એટલે ભાવ સાથે એ તેમય થઈ જાય છે. એવો ભાવમય થઈ જાય છે, કરવાના ભાવમય જીવ થઈ જાય છે, ભોગવવાના ભાવમય જીવ થઈ જાય છે, એટલે એમ એને એની સાથે તન્મયપણું છે, ભાવની સાથે તન્મયપણું છે, એટલે એ ભાવનો કરતા અને ભાવનો ભોગતા થાય. પણ પર પદાર્થનો એ કરતા કે પર પદાર્થનો ભોગતા થઈ શકતો નથી. બહુ જ સ્પષ્ટ વાત કરી દીધી છે ગુરુદેવે, અને આ વાતને આપણે જયારે સ્વીકારીએ ત્યારે ઘણા બધા સમાધાન થઈ જાય, આપણી બધી ઘણી સમસ્યાઓ છે એનો અંત આવી જાય. કેટલાય પ્રકારે આપણે સમજ્યા વિના પરમાં રોકાઈ રહ્યા છીએ, પરનું લક્ષ કરીને રોકાઈ રહ્યા છીએ, એ બધાનો અંત આવી જાય. કેમ કે એક વાત જ ટળી જાય કે પરના કાર્યો હું કરી શકતો નથી ને પરને ભોગવી શકતો નથી, એટલે પછી બધી ચોકડીઓ મુકાઈ જાય છે. ક્યાંય કરવા પણ હું રહેતું નથી, કોઈને ભોગવવા પણ હું રહેતું નથી, એક પણ વસ્તુ ને હું કરતો નથી, કોઈ કાર્ય હું કરી શકતો નથી, એ પરદ્રવ્ય છે, એનું કાર્ય થાય છે, ત્યારે હું ત્યાં હાજર છું, ત્યાં મારી ઉપસ્થિતિ છે. એટલે ભલે નિમિત્ત નૈમિતિક સંબંધને કારણે એમ કહેવાય કે એ મારું કાર્ય, પણ હું જાણું છું, હું સમજું છું કે ખરેખર એ મારું કાર્ય નથી. આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે. આ જે વાત આપણે સમજ્યા એમાંથી આખી દ્રષ્ટિ આ રીતે બદલાઈ જાય છે કે દરેક સમયે સમયે જે જે કાર્ય થાય છે એ દરેક કાર્ય વખતે હું હાજર હતો, એટલે એમાં આરોપ આપીને એમ કહેવાય કે મેં કર્યું, પણ એ કાર્યનો ખરેખર હું કરતા નથી. જે જે કાર્ય થયા તે દ્રવ્યના કાર્યો તે દ્રવ્ય પોતે કર્યા છે, હું તો માત્ર એ વખતે હાજર હતો એટલે નિમિત્ત છું. છતાંય વ્યવહારથી એ કહેવાય છે કે મેં કર્યું, પણ એ વ્યવહાર છે, એ નિશ્ચય નથી, હું એનો કરતા નથી. એ વખતે મેં ભાવ જે કર્યા એ ભાવનો હું કરતા છું અને પરિણામે મને ભાવ આશ્રવ અને ભાવ બંધ થાય છે. આ વાત બહુ સ્પષ્ટ થઈ જાય છે. હવે હું એવા કામ કરું એવા ભાવને હું છોડી દઉં, કેમ કે એમ હું કરતો નથી તો હું શું કરા એવા ભાવ કરું, પરદ્રવ્યના કાર્યો હું કરી શકતો નથી, આટલી વાત સ્પષ્ટ છે, તો પછી મારે એવા ભાવ કરવાની શું જરૂર છે? વિકલ્પ આવ્યો છે કંઈક કરવાનો તો તરત જ છોડી દે કે સારું ઠીક છે, થવું હોય તો થાય, જે થવું હોય તે થાય, થશે તોય ઠીક છે, ન થાય તોય ઠીક છે, આમે મારે એની સાથે ક્યાં કાંઈ સંબંધ છે? હું તો ભગવાન આત્મા જુદો. દરેક સમયે આવી જાગૃતિ આવે તો કર્મનો બંધ અતિ અલ્પ પડે, ભાવ કર્મ અતિ અલ્પ બંધાય. કરતાપણું આવું જયારે આપણે સમજીએ કે પરદ્રવ્યનું કરતાપણું મને હોય નહીં, એમ જયારે આપણે આપણી ઉપર લઈને વિચાર કરીએ, જીવની વાત કરીએ છીએ, ત્યારે તો ત્રીજો પુરુષ એક વચન એમ આપણે કરીએ છીએ. પણ એમાંથી આપણે તો આપણી પર વાત ઉતારવાની કે હું જીવ પરદ્રવ્યના કાર્યો કરી શકતો નથી, છતાં પણ હું મારી મૂર્ખાઈને કારણે, અજ્ઞાનને કારણે, મિથ્યાત્વને કારણે પરદ્રવ્યના કાર્યની ઈચ્છા કરું છું, તો એ ઈચ્છાનો હું કરતા થઉં છું, એટલે એ વિભાવ ભાવનો કરતા થઉં છું અને એવા ભાવ આશ્રવ અને ભાવ બંધ મને થાય છે, જે યોગ્ય નથી. આટલી સમજ આમાંથી આપણને આવે અને પછી આપણે પાછા વળી જઈએ કે ના ના, એ થવાનું છે, તે જ થાય છે, મારે એની સાથે કાંઈ સંબંધ નથી, એટલે રાગ પણ નથી થતા, દ્વેષ પણ નથી થતા, ક્રોધ માન માયા બધું ઘટી જાય છે. અંદરમાં એ જ સમયે પ્રાયશ્ચિત થઈ જાય છે, પોતાના સ્વરૂપ તરફ પોતે પાછો વળે છે. આનું નામ જ અકર્તા ભાવ છે. આવો અકર્તા ભાવ આપણે કેળવવાનો છે, એટલા માટે ગુરુદેવે આપણને વારંવાર એ વાત કરી છે. જો આગળ એક ઉદાહરણ આપીને સમજાવે છે, એ વાત લઈએ. બહુ સરસ વાત છે. એક એક વાતને આપણે ખૂબ ગંભીરતાથી લેવાની છે, જાતે જ હવે વિસ્તાર કરવાનો છે. અહીંયા કહે છે કે આ ટ્રકના અકસ્માત થાય ને, ખટારાનો અકસ્માત થાય, તો ખટારાનો અકસ્માત થતા કોઈકનો દેહ છૂટી જાય છે. તો એ કોઈનો દેહ છૂટી જાય છે તો ત્યાં આયુના પરમાણુ કરતા અને દેહ છૂટી જાય તે એનું કર્મ એમ છે નહીં. શું કહ્યું છે? આયુના પરમાણુ કરતા એટલે આયુ જે કર્મ, અને એટલે જળ કર્મ છે ને, આયુષ કર્મ, જળ કર્મ, દ્રવ્ય કર્મ, એ કરતા અને પેલો દેહ છૂટી ગયો એટલે એ દેહ જે છે છૂટી ગયો એ એનું કાર્ય એમ નથી. કેમ કે બે દ્રવ્ય જુદા છે. દેહ છૂટી ગયો એટલે જીવ ત્યાંથી દેહ છોડીને ચાલ્યો જાય એવું કાર્ય થવામાં જે આયુષ કર્મ, દ્રવ્ય કર્મ એ કઈક કરે છે એ એનો કરતા થઈ અને એને દેહ છોડાવે છે એમ નથી. કેમ કે એ તો દેહમાં જીવને તેટલો જ કાળ રહેવાની યોગ્યતા છે એમ યથાર્થ સમજવું. બધું જુદું જુદું છે. જીવ જુદો છે, દેહ જુદો છે, ખટારો જુદો છે, અકસ્માત થયો એ આખો સંયોગ જુદો છે, અને એ વખતે જે એનું આયુષ્ય જે છે એ આયુ કર્મ એ પણ જુદું છે. એટલે જીવને એ દેહ સાથે રહેવાની યોગ્યતા એટલી હતી એટલે એટલો સમય એ રહ્યો એમ યથાર્થ સમજવું. જે સમયે દેહ છૂટવા યોગ્ય હોય તે જ સમયે દેહ છૂટી જાય, એટલે જીવનો દેહ સાથેનો સંબંધ પૂરો થવાનો હોય ત્યારે પછી એ પૂરો થઈ જાય. ખટારાના પરમાણુ અને આયુ કર્મના પૂતગળો એ તો એ વખતે નિમિત્ત માત્ર છે કે ભાઈ આયુષ પૂરું થયું માટે દેહ છૂટી ગયો આપણે એમ કહીએ છીએ ને, તો એમ પણ નથી. કેમ કે આયુષ પૂરું થવું તે આયુ કર્મ છે, એ જુદું છે અને જીવ જુદો છે. તો જીવનું કાર્ય જે થાય એમાં આયુ કર્મ ના પૂતગળો કાંઈ કરતા નથી, કે ખટારાના રક્તના પરમાણુઓ પણ કાંઈ કામ કરતા નથી, એ પૂતગળો પણ કાંઈ કરતા નથી, એ સ્કંદ પણ કાંઈ કરતો નથી. એ બંને તો નિમિત્ત માત્ર છે. ઘણા બધા નિમિત્ત છે, એ બધા વખતે કેટલાય નિમિત્તો છે. એ બધા જુદા દ્રવ્ય છે, જીવ કરતા જુદા દ્રવ્ય છે, એટલે એ બધા દ્રવ્યોએ કાંઈ જીવમાં કર્યું છે માટે જીવ ત્યાંથી ચાલ્યો ગયો એમ નથી. આયુના કારણે જીવ દેહમાં રહ્યો છે એમ કહેવું એ નિમિત્તનું કથન છે. બાકી આયુ કર્મ કે ખટારાના પરમાણુ ક્યાં એમાં, એટલે જીવમાં તન્મય છે, એ કાંઈ જીવમાં તન્મય નથી, એટલે જીવમાં એ કાંઈ કાર્ય કરી શકે નહીં. આયુ કર્મના જે પરમાણુ છે, કારણ રજકણો છે, જે સ્કંદ બન્યો છે, એ પણ કાંઈ જીવ સાથે તન્મય નથી, કે પેલો ખટારો એ પણ જીવ સાથે તન્મય નથી, એટલે એ કાંઈ જીવમાં કરી શકે નહીં. તેઓ જીવ સાથે કદી તન્મય એકમય થતા નથી. મૂળ ઉદાહરણ ઉપર ગુરુદેવ આવીને વાત સમજાવે છે કે સોની અથોડા આદિ સાધન વડે કુંડળનો ઘાટ ઘડે છે, કુંડળ બનાવે છે, એને આકાર આપે છે, એમ કહેવું એ વ્યવહાર છે અને તેથી અસત્યાર્થ છે. કેમ કે એ કાર્ય એ કરી શકતો નથી. હથોડો ઊંચો થાય તે કાર્યનો કરતા આત્મા નથી. હથોડો ઊંચો થાય, હથોડો હાથમાં પકડાય એનો પણ એ જીવ કરતા નથી. હથોડો ગ્રહે તે આત્મા કરી શકે નહીં. કેમ કે હથોડો જુદી વસ્તુ છે, હાથ જુદી વસ્તુ છે અને આત્મા જુદી વસ્તુ છે. આત્માનું એ કાર્ય નથી. હથોડો ગ્રહે તે આત્મા નહીં, હથોડો ગ્રહનારો આત્મા નથી. પણ હથોડો ગ્રહવાનો ભાવ છે, એ ભાવનો જીવ કરતા થાય. ક્યારે કરતા થાય? કે એના મનમાં એમ વિચાર આવે કે હું અથોડો ગ્રહી શકું છું, હું અથોડો ગ્રહી શકું છું, એવી એની માન્યતા હોય, એવી એની શ્રદ્ધા હોય, એવો એને વિશ્વાસ હોય અને અથોડો ગ્રહે છે, ત્યારે એ એનો કર્તા થાય છે. એટલે કે અજ્ઞાન અવસ્થામાં અથોડો હું ગ્રહી શકું છું એવું કોને લાગે? અજ્ઞાનીને લાગે. કેમ કે આત્મા જે છે એ તો પર પદાર્થને સ્પર્શી શકતો જ નથી, તો હું અથોડાને ક્યાંથી ગ્રહું? અથોડાને પોતે પકડી શકતો નથી તો અથોડાને એ ગ્રહે ક્યાંથી? એટલે અજ્ઞાની જેમ માને કે અથોડો હું ગ્રહી શકું છું, અને પછી એવો એને વિકલ્પ આવે કે અથોડો હું ગ્રહું, અને એમ એ અથોડો ગ્રહવાનો એ કરતા થાય, તેમાં એ અથોડો ગ્રહે છે એનો તો એ કરતા થતો નથી, પરંતુ અથોડો ગ્રહવાના ભાવનો કરતા થાય. બાકી અથોડાને ઊંચો નીચો કરવા વાળો એ નથી. એવા વિકલ્પ એ કરે છે, એટલે એ ઈચ્છા કરે છે એવા ભાવનો એ કરતા થાય અજ્ઞાન અવસ્થામાં. અહીંયા કહે છે કે અથોડો ગ્રહે તે આત્મા નહીં. આમ અથોડો ઊંચો થાય તે કાર્ય આત્માનું નહીં. આ બધું ભાઈ સમજીને બેસાડવાનું છે, પોતે જાતે સમજવાનું છે. જયારે આ વાત સમજાઈ જશે ત્યારે પોતાને બધું સ્પષ્ટ થઈ જશે, જગતથી પોતે કેવી રીતે જુદો છે, કેવી રીતે પોતે જગત કરતા ભિન્ન છે. આ બધી વાત પછી બરાબર સરળતાપૂર્વક સહેલાઈથી બેસી જશે અને એમાં દ્રઢતા થતા પછી સ્વરૂપનું લક્ષ રહેશે. એટલે સવિકલ્પ દશામાં આ બધું જે સમજીએ એ મોટો પુરુષાર્થ છે. એ સમજ્યા વિના નિર્વિકલ્પ ધ્યાન થશે નહીં. નિર્વિકલ્પતાનો અભ્યાસ જરૂર થશે. સાચી નિર્વિકલ્પ દશા થઈ અને પોતાના સ્વરૂપનો અનુભવ કરવો છે, એને પહેલા આ સમજ તો બરાબર કેળવવી પડશે, દ્રઢતા કરવી પડશે કે પરદ્રવ્ય મારું કાર્ય નથી. પરદ્રવ્યમાં કાંઈ પણ કરું એ મારું કાર્યક્ષેત્ર જ નથી. એ ક્ષેત્ર એ પરદ્રવ્યનું છે, એમાં હું પહોંચતો જ નથી. અહીંયા કહે છે કે અથોડો ગ્રહે તે આત્મા નહીં, આમ અથોડો ઊંચો થાય તે કાર્ય આત્માનું નહીં, અને કુંડળ આદિનો ઘાટ બને તે આત્માનું કાર્ય નહીં. બહુ ઝીણી વાત છે. આત્મા પરદ્રવ્યને ગ્રહે પકડે જ નહીં, ત્યાં પછી એને કરણ નામ સાધન બનાવી તે વડે કુંડળ આદિ કરે એ વાત ક્યાં રહે છે? કોઈએ પ્રશ્ન કર્યો કે પણ લોકો એમ કહે છે ને, કે આપણે તો બધું લોકો કહે એ પકડવાનું, પણ ભગવાન શું કે છે એ નથી પકડવું. એક બાજુ આપણે ભગવાનને નમસ્કાર કરીએ, મંદિરમાં જઈએ, પૂજા કરીએ, ભગવાન તમે સર્વજ્ઞ છો એમ પણ બોલીએ, તો સર્વજ્ઞ એ જાણ્યું હોય એ વાત સાચી કહેવાય કે લોકો કહે એ વાત સાચી કહેવાય? ત્યારે કેમ આપણે પછી એ વાત ભૂલી જઈએ છીએ? ધંધો વેપાર કરીએ ત્યારે આપણે કઈ ના ધર્મ વચમાં નહીં લાવવાનો, કેમ? ભાઈ કાલે તો તું કહેતો હતો મંદિરમાં, તો જોર જોરથી બોલતો હતો, ભગવાનની વાત જ અમને તો માને છે, અને ભગવાનની વાણીમાં આમ આવ્યું ને તેમ આવ્યું, આટલે સુધી તું તો બોલતો હતો. ભગવાન કાંઈ કરતા નથી, પણ ભગવાન સર્વજ્ઞ છે એ જાણે છે, અને એમની વાણીમાં જે વાત આવી છે એને જો તું સ્વીકારતો હોય તો પછી આ ધંધા આદિની અંદર પણ તારે એ વાતને રાખવી પડે ને. પછી ત્યાં તું એમ કે ના ના, એ એમ ન થાય, એ તો આમ જ થાય. રોજિંદા વ્યવહારની અંદર આપણે ધર્મને કેમ ઉતારતા નથી? ધર્મની વાત પુસ્તક પૂરતી જે મર્યાદિત રાખવાની છે, શાસ્ત્ર પૂરતી મર્યાદિત રાખવાની છે કે જીવન માટે છે? આ ધર્મ છે તે જીવન જીવવા માટે છે કે માત્ર સ્વાધ્યાય કરવા માટે છે? એટલે લોકો એમ કહે છે એટલે લોકોની વાત માનવાની? લોકો એમ કહે છે કે તમે કાર ચલાવી શકો છો, લોકો એમ કહે છે કે તમે આ કોમ્પ્યુટર ચલાવી શકો છો, લોકો એમ કહે કે તમે સ્વાધ્યાય કરાવી શકો છો, લોકો એમ કહે છે કે તમે બોલો છો અને અમને જ્ઞાન થાય છે, તો આ બધી વાત કેટલી યોગ્ય છે? એ બધો ઉપચાર છે, એને ઉપચાર તરીકે સમજવાનું એ એક પણ કાર્ય મારું નથી. હું ભગવાન આત્મા ત્રિકાળ નાયક. આ દ્રઢતા કર્યા કરવી, દરેક સમયે સમયે એ જ દ્રઢતા કરવી. ગુરુદેવ અહીંયા સમાધાન આપે છે કે એ તો વ્યવહાર, વ્યવહાર પણ કેવો? અસદભૂત વ્યવહાર, ખોટો વ્યવહાર છે. વ્યવહાર છે, વ્યવહાર ને એનું કથન છે, એટલે અને એ પણ પાછું ખોટું. એમાં સદભૂત વ્યવહાર ને અસદભૂત વ્યવહાર બે ભાગ પડે. અહીંયા તો અસદભૂત વ્યવહાર કહી દીધો, એટલે કે એ તો વ્યવહાર અસદભૂત વ્યવહાર છે, અને એમ કોઈ માને તો એ એનું અજ્ઞાન છે. વાસ્તવમાં જીવ અજ્ઞાનપણે પોતાના રાગાદી પરિણામને કરે અને એને ભોગવે, બસ એટલું જ છે. અને એ વ્યવહાર છે એ સદ્ભુત વ્યવહાર છે. અજ્ઞાનપણે પોતે રાગાદી પરિણામને કરે છે અને ભોગવે છે એમ કહેવું એ પણ વ્યવહાર છે. ખરેખર તો જીવ પોતે જ્ઞાયક છે, બીજું કાંઈ નથી. નિશ્ચયથી તો આત્મા જ્ઞાન કરે, બીજું કાંઈ કરતો નથી. પણ અજ્ઞાન અવસ્થામાં જીવ અજ્ઞાનપણે પોતાના રાગાદી પરિણામને કરે અને એને ભોગવે, બસ એટલું છે. પણ પરદ્રવ્યને એ ગ્રહે કે તેને સાધન બનાવી પરદ્રવ્યની ક્રિયા તે કરે એમ ત્રણ કાળમાં સત્યાર્થ નથી. નારદ કહે છે કે અંદર આત્મા સચિદાનંદ પ્રભુ સદા એક જ્ઞાયક સ્વભાવે બિરાજે છે. મૂળ વાત આવી ગઈ પાછી. દરેક સમયે ગુરુદેવ વાત યાદ કરાવે છે કે અંદર આત્મા સચિદાનંદ પ્રભુ સદા હંમેશા એક જ્ઞાયક સ્વભાવે બિરાજે છે. એનો તો માત્ર જ્ઞાન સ્વભાવ છે, ચેતન છે. સચિદાનંદ હંમેશા રહેવા વાળો, જ્ઞાન કરવા વાળો ભગવાન આત્મા અંદરમાં બિરાજે છે. એવા ભગવાન આત્માનું જેને અંતરમાં ભાન થયું તે જ્ઞાની પુરુષ ધર્માત્મા છે. તે ધર્મી પુરુષ પરનો કર્તા છે એ તો વાત ક્યાંય દૂર રહી ગઈ. એટલે કે પરદ્રવ્યના કાર્યો કરે એ વાત તો બિલકુલ એને તો દૂર રહી ગઈ, ઘણી દૂર રહી ગઈ. તે પરના કાર્યકાળે પર્યાયમાં જે રાગ થાય તેનો એ કરતા નથી. આવો ધર્માત્મા છે એ પરદ્રવ્યના કાર્યો થાય એ વખતે ત્યાં છે તો એનો પણ એ કરતા નથી. એટલે પરદ્રવ્યનો તો કરતા નથી એ તો દૂર વાત રહી, પણ પરદ્રવ્યમાં જે કાર્ય થાય એ વખતે ત્યાં હાજર છે અને એને ઉપચાર કરીને જે કહેવામાં આવે છે એ વખતે એને એવા ભાવ પણ થયા છે તો એ ભાવનો પણ એ કરતા નથી. એ પરદ્રવ્યમાં કાર્ય થાય એ વખતે એને રાગ થયો, શુભ ભાવ થયો તો એ શુભ ભાવનો એ કરતા નથી. ધર્મી તો એવા શુભ ભાવ કે અશુભ ભાવનો પણ કરતા નથી. પરદ્રવ્યમાં કાર્ય થાય ત્યારે પરદ્રવ્યના કાર્યકાળે પોતાની પર્યાયમાં જીવને એ ધર્માત્માને પોતાની પર્યાયમાં જે રાગનો ભાવ થયો એવા રાગ ભાવનો પણ એ કરતા નથી. અજ્ઞાની એ રાગ ભાવનો કરતા છે, પણ જ્ઞાની તો એ રાગ ભાવનો એ કરતા નથી. કોઈ સોની ધર્માત્મા હોય, સોની હોય, કાર્ય કરતો હોય એ ધર્માત્મા હોય તો તે અથોડા આદિ કર્ણો વડે કુંડળ કરે છે એ તો બિલકુલ છે નહીં, એ તો પરદ્રવ્યનો તો કરતા નથી. પણ કુંડળ થવાના કાળે, કુંડળ બને તે વખતે એ સોની જે જીવ છે એની પર્યાયમાં, એ જીવની પર્યાયમાં જે રાગ થાય તેનો એ તે કરતા નથી. આવી સૂક્ષ્મ વાત છે. સોની ધર્માત્મા છે, સમ્યક દ્રષ્ટિ છે તો એને કુંડળ બનાવવું એવી જે વાત, એવો ભાવ આવ્યો, એવી જે ઈચ્છા થઈ એનો એ કરતા થતો નથી. માત્ર એનો જ્ઞાતા દ્રષ્ટા જ રહે છે, કેમ કે એને એ પોતાનું કાર્ય સમજતો જ નથી. એટલે એને વિકલ્પ આવ્યો છે, વિભાવ ભાવે એ થયો છે. એને જે ભાવ આવ્યો, શુભ કે અશુભ ભાવ આવ્યો, એ જ સમયે એ ભાવને જાણવા વાળી જ્ઞાનની પર્યાય એને પોતાને એ સ્પષ્ટ કરી દે છે કે આ શુભ ભાવ આવ્યો કે આ કુંડળ બનાવવાનો ભાવ આવ્યો, પણ એ ભાવ મારો નથી, એનાથી જુદો હું ભગવાન આત્મા જ્ઞાયક છું. આમ એ સોની ધર્માત્મા એને આવેલા ભાવનો કરતા થતો નથી. આગળ છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે ધર્મી જીવ કદાચિત લડાઈમાં ઉભો હોય તો ત્યાં હથિયારને હું આમ ગ્રહી શકું છું અને તે વડે દુશ્મનને હું ઠાર કરી શકું છું એમ કદીએ માનતો નથી. એ શું માને છે કે હું ભગવાન આત્મા જ્ઞાયક છું, ન હું કોઈને મારી શકું, ન હું કોઈને હણી શકું, ન કોઈ મને મારી શકે, ન કોઈ મને હણી શકે. પોતે જ્યાં ઉભો છે ત્યાં મનુષ્ય તરીકે છે તો એ મનુષ્યની ગતિ અને જે શરીર મળ્યું છે એ બધાથી પણ પોતે ભિન્ન છે એવું તો એને સતત ભાન છે. એટલે એ કદી એમ માનતો નથી કે આ બધા કાર્યો હું કરું અથવા કરી શકું છું. હવે કરવા વાળો હું નથી, હું તો જ્ઞાતા માત્ર છું, તો પછી એ લડાઈનો કરતા કેવી રીતે થાય? પણ સંયોગો એવા આવ્યા છે, એ વખતે જે ભાવ એવો થયો છે તો એ ભાવનો એ કરતા થાય છે. એ ભાવનો એ કરતા થાય છે કેટલો, કે જેટલો એ ભાવમાં એને રાગ કે દ્વેષ છે એટલું, પણ ભાવમાં એને રાગ દ્વેષ નથી. અને એ વખતે એના જ્ઞાનની પર્યાય એ ભાવને માત્ર જાણે છે કે આ લડાઈનો ભાવ આવ્યો, તો એ એનો કરતા થતો નથી, એને અતિ અલ્પ બંધ પડે છે, એનો એક જ્ઞાતા દ્રષ્ટા રહે છે. ધર્મી જીવ કદાચિત લડાઈમાં ઉભો હોય તો ત્યાં હથિયારને હું આમ ગ્રહી શકું છું અને તે વડે દુશ્મનને હું ઠાર કરી શકું છું એમ કદીએ માનતો નથી. તે કાળે તેને જે અસ્થિરતાના રાગ દ્વેષ થાય, અસ્થિરતા છે. કેમ અસ્થિરતા છે? કે પોતાનું સ્વરૂપ તો એને ખ્યાલમાં છે, અનુભવમાં આવ્યું છે, જાણે છે, પોતે પોતાને પોતાના સ્વરૂપ રૂપે જ માને છે, કોઈ બીજા અન્ય રૂપે માનતો જ નથી, કે પર્યાય રૂપે પોતાને માનતો જ નથી, પોતાને મનુષ્ય રૂપે કે દેવ રૂપે કે તિરેન્દ્ર રૂપે એ માનતો જ નથી. અહીંયા લડાઈમાં ઉભો છે, મનુષ્ય છે એમ વિચાર કરીએ તો એ મનુષ્ય રૂપે પોતાને માનતો જ નથી, પણ છતાંય પોતાના સ્વરૂપને વિશે એની એ સ્થિરતા નથી, એટલે એ એટલી અસ્થિરતા થઈ. અને અસ્થિરતા છે એટલે ત્યાંથી એ ચ્યુત થયો, અને એમ થતાં એમાં પરતરફ એનું લક્ષ જતા એને રાગ દ્વેષ થાય છે. પણ એ રાગ દ્વેષ થાય છે ત્યારે એ સમયે એ રાગ દ્વેષને જે ભાવ થયા છે એને જાણવા વાળું જ્ઞાન ત્યાં હાજર છે, અને એ જ્ઞાનમાં એ એ જાણે છે કે આ રાગ દ્વેષના ભાવ થયા, એટલે એ રાગ દ્વેષનો કરતા નથી થતો, એનો જ્ઞાતા દ્રષ્ટા છે. એટલે અસ્થિરતાના રાગ દ્વેષ થાય તેનો પણ તે કરતા નથી, તે તો તે કાળે થઈ આવતા વિકલ્પનો એ જ્ઞાતા જ છે. આવી વાત છે. પણ અજ્ઞાની અજ્ઞાનીની તો વાત જુદી છે, અજ્ઞાનીની ચાલ જુદી છે. અજ્ઞાની શું માને છે? અહીંયા કહે છે 317માં પાના ઉપર ગુરુજે કે એ તો પરદ્રવ્યને હું કરું એમ માને, પોતાના ભાવ છે એની સાથે એટલો બધો એ ઓતપ્રોત થઈ જાય, પરદ્રવ્યમાં હું આમ કરું તેમ કરું એ ભાવમય થઈ જાય, એટલે એ ભાવનો કરતા તો છે જ, પણ એ તો માન્યતામાં એમ માને કે હું પરદ્રવ્યના કાર્યો કરું, પરને મારી શકું, પરને જીવાડી શકું, એ તો પરદ્રવ્યને હું કરું એમ માનીને રાગાદી વિકારનો કરતા થાય છે. પરદ્રવ્યનો તો કરતા થઈ શકતો નથી, પણ એમ માનીને એવા ભાવે થઈને રાગાદી વિકારનો કરતા થાય છે. પરદ્રવ્યની ક્રિયા તો જેમ થવી હોય તેમ જ તે જ રીતે જે થવાની છે તે કાળે તે રીતે જ થાય છે, કેમ કે એ તો પરદ્રવ્યનું કાર્ય છે. પણ અજ્ઞાની એને કરી શકતો નથી, પણ એ એમ માને છે કે એ ક્રિયા હું કરું છું, અને એમ એ મફતમાં એવો અહંકાર કરીને એવા રાગાદી વિકારનો કરતા થાય. બહુ સરસ વાત સમજાવી દીધી ભાઈ. આટલી વાત જો સમજાઈ જાય તો શાસ્ત્રોના સાર બધા સમજાઈ ગયા. સમજાવી એટલે બરાબર એ વાતની શ્રદ્ધા થઈ જવી, પાકી શ્રદ્ધા થઈ જવી, દ્રઢ વિશ્વાસ થઈ જવો, અને ડગલે ને પગલે નાના મોટા કાર્યો થતા હોય ત્યારે એ વાત મનમાં એમ જ આવે કે આ બધા કાર્યો એના કારણે થાય છે અને મને એ કરવાનો ભાવ આવ્યો, એ ભાવ જે છે એ ભાવ પણ મારો હોય નહીં, હું તો શુદ્ધ દાન સ્વભાવી ભગવાન આત્મા છું. આવી જાગૃતિ રહેવી જોઈએ. આગળ બીજા પેરેગ્રાફમાં કહે છે કે શિલ્પી સોની કુંડળ આદિ કરે છે અને કુંડળ આદિ કર્મનું જે ગામ આદિ પરદ્રવ્ય પરિણામ સ્વરૂપ ફળ તેને ભોગવે છે એમ કહેવું તે અસદભૂત વ્યવહાર નહીં છે. પોતે એ કામ કરે છે અને એના ફળ ભોગવે છે એ તો અસદભૂત વ્યવહાર નહીં થી કહ્યું છે. સુનીએ રાણી સાહેબા માટે ગરણા બનાવ્યા હોય તેથી પ્રસન્ન થઈને કુશાલીમાં રાજા એને 10,000ની ઉપજવાળું ગામ ભેટ તરીકે આપી દે સુનીને, તો સુની એને ભોગવે છે, પણ એમ કહેવું એ વ્યવહાર છે, એટલે કે એમ છે નહીં. પરદ્રવ્યની અવસ્થાને આત્મા કરે અને ભોગવે એમ ત્રણ કાળમાં છે નહીં. પરદ્રવ્ય બીજું દ્રવ્ય, પોતાથી જુદું દ્રવ્ય, એના પરિણામ થાય, એમાં કાર્ય થાય અને પરિણામ થાય, અવસ્થાઓ થાય, એની પર્યાયો બદલાય, આ બધું જે કંઈ થાય છે એ જીવ કરતો હતો. આ લાંબો કુટુંબ પરિવાર અને ધન સંપત્તિ આદિ વૈભવને આત્મા ભોગવે એમ નથી, એ એમ માને તો એ મિથ્યાત્વ છે. અન્ય અન્ય દ્રવ્યોમાં નિમિત્ત નૈમિત્તિક ભાવ માત્રથી જ કરતા કર્મપણાનો અને ભોગતા ભોગ્યપણાનો વ્યવહાર છે. જુદા જુદા દ્રવ્યોની અંદર આપણે એમ કહીએ કે આનું કાર્ય આ કરે છે તો એ વ્યવહાર છે, અને એ અસદભૂત વ્યવહાર છે, કેમ કે એમ થતું નથી. અહીંયા આ જ પાના ઉપર 370 પાના ઉપર ચોથા પેરેગ્રાફમાં કહે છે કે આ લોકમાં અનંત દ્રવ્યો છે, અનંત જીવ, અનંતા અનંત પૂદગળ, અસંખ્યાત કાળાંગ અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ એક એક એમ અનંત દ્રવ્યો છે. હવે તે અનંત ક્યારે રહે? અનંત છે તો અનંત તરીકે ક્યારે રહે? કે પ્રત્યેક પોતાનું કાર્ય પોતે કરે પણ બીજાનું કાર્ય ન કરે ત્યારે. જો એક દ્રવ્ય બીજાનું કાર્ય કરે તો બંને એક થઈ જાય, અને એમ થતા એ અનંત દ્રવ્ય અનંતપણે રહી શકે નહીં. પછી તો અનંત દ્રવ્યો બધા ભેગા થઈ જાય અને અનંત દ્રવ્યો અનંતપણે સ્વતંત્ર રહે નહીં. એક દ્રવ્યનું કાર્ય બીજું દ્રવ્ય કરવા જાય તો જરાક તો વિચાર કરો કે પેલું પહેલું દ્રવ્ય શું કરશે. એક દ્રવ્ય છે એનું કાર્ય બીજું દ્રવ્ય કરવા જાય તો પહેલું દ્રવ્ય કાંઈ કરશે કે નહીં કરે? અને બીજી વાત કે પેલા બીજા દ્રવ્યને પોતાનું કાર્ય હશે કે નહીં હોય? દરેક સમયે પર્યાય થાય છે, પરિણામ થાય છે, તો દરેક સમયની પર્યાય દરેક દ્રવ્યની પોતાની જ્યારે થતી હોય તો એમાં વચમાં અવકાશ જ નથી કે કોઈ બીજો જઈ અને એમાં ફેરફાર કરી આવે. અને બીજો ફેરફાર કરવા વાળો પોતાનું કાર્ય પછી ક્યારે કરશે? એને પોતાનું કાર્ય તો છે ને, દરેક સમયે એની પર્યાય પરિણામ થાય છે ને, તો પેલાનું કાર્ય કરવા જાય ક્યારે? અને પેલા દ્રવ્યની અંદર જયારે કાર્ય થઈ જ રહ્યું છે તો પછી આ શું કરે છે? એટલે એ બધી રીતે પણ આપણે તર્ક દ્વારા સમજી શકીએ છીએ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરતો નથી. એટલે જયારે એમ કહેવામાં આવે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે છે એવું, તો એ સમજવાનું કે ઉપચારથી કહેવામાં આવ્યું છે, વ્યવહારથી કહેવામાં આવ્યું છે, એ વાત સાચી નથી. એટલે એ અસદભૂત વ્યવહારમાંનું કથન છે. અને ખરેખર જો એમ થાય તો પછી એક દ્રવ્યની અંદર બીજું દ્રવ્ય કાર્ય કરવા જાય એટલે એ દ્રવ્ય જે પહેલા નંબરનું દ્રવ્ય છે જેની અંદર બીજા નંબરનું દ્રવ્ય કાર્ય કરવા ગયું છે, એ બીજા નંબરના દ્રવ્ય એ પહેલા નંબરના દ્રવ્યની અંદર ઘૂસવું પડે, એના રૂપ થવું પડે ને કાર્ય થાય, ત્યારે એમ થતા બીજા નંબરનું દ્રવ્ય તો નાશ પામ્યું, પોતાના સ્વભાવને છોડી દીધો એટલે એના ગુણોનો નાશ થયો. આવી રીતે એકબીજાની અંદર કાર્ય કરવા જતા પોતાનું અસ્તિત્વ તો એને ગુમાવવું પડે, અને પોતાના અસ્તિત્વનો નાશ થતા તો પછી આ અનંતતા રહી શકે નહીં. અનંત દ્રવ્યો અનંતપણે રહ્યા છે એવું રહી શકે નહીં, જગતનો નાશ થાય. એટલે એ વાત ખોટી છે કે એક દ્રવ્યની અંદર બીજું દ્રવ્ય ઘૂસી અને કંઈ કાર્ય કરે, એ શક્ય જ નથી. ન્યાયથી આ વાત તો સિદ્ધ થાય છે કે કોઈ દ્રવ્ય બીજાનું કરતા નથી. એકને બીજાનો કરતા કહેવો એ તો માત્ર નિમિત્તનું કથન છે, કેમ કે પેલું તે વખતે હાજર હતું. બે નંબરનું દ્રવ્ય કાર્ય કરી રહ્યું હતું એ વખતે ત્યાં એક નંબરનું દ્રવ્ય હાજર હતું, એટલે એમ ઉપચારથી કહેવાય કે ભાઈ એક નંબરના દ્રવ્ય બીજા નંબરના દ્રવ્યનું કામ કર્યું, પણ ખરેખર કર્યું નથી. એટલે એ તો વ્યવહારથી કહેવા ખાતર કહેવાયું છે. આ તો દ્રષ્ટાંત આપી અને ગુરુદેવ કહે છે કે હવે એની ઉપરથી શું સમજવાનું છે. તો જે ટીકામાં વાત લીધી છે એ અહીંયા ફરીથી આપણે લઈએ છીએ. કહે છે કે તેવી રીતે આત્મા પણ પુણ્ય પાપ આદિ જે પૂદગળ દ્રવ્ય પરિણામાત્મક એટલે કે પૂદગળ દ્રવ્યના પરિણામ સ્વરૂપ કર્મ તેને કરે છે. કાય વચન મન એવા જે પૂદગળ દ્રવ્ય પરિણામાત્મક કર્ણો એટલે સાધનો તેમને ગ્રહણ કરે છે, અને પુણ્ય પાપ આદિ કર્મનું જે સુખ દુઃખ આદિ પૂદગળ દ્રવ્ય પરિણામાત્મક ફળ તેને ભોગવે છે. પરંતુ અનેક દ્રવ્યપણાને લીધે તેમનાથી જુદો અન્ય હોવાથી તેમય થતો નથી, તન્મય થતો નથી. માટે નિમિત્ત નૈમિત્તિક ભાવ માત્રથી જ ત્યાં કર્તા કર્મપણાનો અને ભોગતા ભોગ્યપણાનો વ્યવહાર છે. આ વાતનો વિસ્તાર ગુરુદેવ કરે છે. પાના નંબર 318 ઉપર બીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે, જુઓ શું કહ્યું કે જે શુભાશુભ ભાવ થાય જીવને શુભાશુભ ભાવ થાય, જીવને જે શુભ શુભ ભાવ થાય તેના નિમિત્તે પુણ્ય પાપ રૂપ ઉદગળ દ્રવ્યના પરિણામ રૂપ જળ કર્મ બંધાય છે. આ તો આપણે કર્તા કર્મ અધિકારમાં પણ શીખ્યા છીએ. જીવના શુભ ભાવ એ નિમિત્ત છે અને એને કારણે પેલા જે કર્મને રજકણો ઉદગળો એ કર્મરૂપે બંધાય છે. એટલે નિમિત્ત તરીકે જીવનો શુભ કે અશુભ ભાવ છે. શુભાશુભ ભાવ જીવને થયા એટલે એ જીવનો ભાવ છે, એ જીવના પરિણામ છે. અને પેલી તરફ જે કર્મ બંધાયા, જળ કર્મ બંધાયા, દ્રવ્ય કર્મ બંધાયા, એ જુદું દ્રવ્ય છે અને ત્યાં જે કાર્ય થયું એ એના કારણે થયું, પણ એમાં આ નિમિત્ત છે. જે શુભાશુભ ભાવ થાય તેના નિમિત્તે પુણ્ય પાપરૂપ ઉદગળ દ્રવ્યના પરિણામ રૂપ જળ કર્મ બંધાય છે. આ જીવ દયાદાન આદિનો શુભરાગ કરે ત્યારે પુણ્યકર્મ બંધાય છે, ત્યાં જીવના પરિણામ નિમિત્ત છે. તો જીવ પુણ્ય પાપ આદિ કર્મ કરે છે એમ વ્યવહારથી કહેવાય. પેલા કર્મ બંધાયા તો એ જીવે બાંધ્યા એમ વ્યવહારથી કહેવાય. કેમ કે જીવના જે ભાવ થયા, શુભ ભાવ કે અશુભ ભાવ થયા, એ એમાં નિમિત્ત છે. એ શુભ કે અશુભ ભાવ છે એ જીવના પરિણામ છે, એ એમાં નિમિત્ત છે. ત્યાં જીવના પરિણામ નિમિત્ત છે તો જીવ પુણ્ય પાપ આદિ કર્મ કરે છે એમ વ્યવહારથી કહેવાય છે. એ વ્યવહારથી કહેવાય છે, ખરેખર નથી. ગુરુદેવ કહે છે કે એમ છે નહીં, એ પણ વ્યવહારથી કહેવાય છે. ખરેખર તો જે કર્મ બંધાયા, જળ કર્મ જે બંધાયા એને કારણે બંધાયા છે, પણ એ વખતે જીવના જે ભાવ હતા એ એને નિમિત્ત છે. જીવ કરતા અને પુણ્ય પાપરૂપ જળ કર્મ, દ્રવ્ય કર્મ એ એનું કાર્ય એમ નથી. આ તો નિમિત્ત નૈમિતિક ભાવ માત્રથી જ તેમને કરતા કર્મપણાનો વ્યવહાર છે. આવી સૂક્ષ્મ વાત છે. જેમ સોની કુંડળ આદિ કરે છે એમ કહેવાનો વ્યવહાર છે, તે જ રીતે જીવ જળ કર્મને કરે છે એમ કથન માત્ર વ્યવહાર છે, એ કહેવાય છે. આગળ કહે છે, આત્મા પરદ્રવ્યરૂપ જળ કર્મને કરે છે એમ કહેવું એ કથન માત્ર વ્યવહાર છે. કેમ કે આત્મા જળ કર્મમાં તન્મય થતો નથી, જળ કર્મને સ્પર્શતો નથી, તેથી જળ કર્મનો તે વાસ્તવિક કરતા નથી. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખદામ બોલીએ.
સુખદામ.